એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જે હવે કદાચ આપણા બધાના જીવનનો એક ભાગ બની ગયો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ.
નમસ્કાર. અને હા, ખાસ કરીને આપણે માર્ક કોકેલબર્ગના પુસ્તક એઆઈ એથિક્સ પર આજે ધ્યાન આપીશું. આ પુસ્તક છે ને, તે એઆઈ સાથે જોડાયેલા નૈતિક મતલબ કે એથિકલ સવાલોની બહુ જ સરસ રીતે ચર્ચા કરે છે.
અને આ ચર્ચા અત્યારે ખૂબ જ જરૂરી છે, નહીં? કારણ કે એઆઈ હવે કોઈ દૂરની ટેકનોલોજી નથી રહી. આપણા ફોનમાં આપણે ઓનલાઈન શું જોઈએ છે તેમાં, નોકરીઓમાં, આરોગ્ય સેવામાં, અરે શહેરોમાં લાગેલા કેમેરામાં પણ બધે જ તેની અસર છે.
ચોક્કસ. અને જેમ જેમ આ ટેકનોલોજી આગળ વધી રહી છે એટલા જ નવા અને આમ જુઓ તો ગૂંચવણભર્યા નૈતિક અને સામાજિક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. કોકેલબર્ગનું આ પુસ્તક આ બધા મુદ્દાઓને સમજવામાં મદદ કરે છે, અને એ પણ બહુ જ સરળ ભાષામાં.
તો ચાલો શરૂ કરીએ આ પુસ્તકની સફરે નીકળીએ અને સમજીએ કે એઆઈની આ નૈતિક દુનિયામાં આપણા માટે શું જાણવું, શું સમજવું જરૂરી છે.
બિલકુલ. શરૂઆત કરીએ લેખકથી. માર્ક કોકેલબર્ગ, તેઓ વિયેના યુનિવર્સિટીમાં ભણાવે છે, ફિલોસોફી ઓફ મીડિયા એન્ડ ટેકનોલોજીના પ્રોફેસર છે. અને રસપ્રદ વાત એ છે, ખબર છે, કે એમની મુખ્ય ભણતરની લાઇન કમ્પ્યુટર સાયન્સ નથી પણ ફિલોસોફી છે, એટલે કે તત્વજ્ઞાન.
ઓહો, આ જ વાત કદાચ એમના વિચારોને અલગ બનાવે છે, ખરું ને? સામાન્ય રીતે તો આપણે એઆઈની વાતો ટેકનિકલ લોકો પાસેથી સાંભળીએ, પણ અહીં એક ફિલોસોફર આપણને આ ટેકનોલોજીના માનવીય પાસાઓ પર વિચારવા મજબૂર કરે છે.
હા, અને એ જ એમની ખાસિયત છે એમ કહી શકાય. તેઓ ઘણા વર્ષોથી ટેકનોલોજી અને સમાજના સંબંધો પર, જેમ કે રોબોટ એથિક્સ પર કામ કરી રહ્યા છે. એમની તાકાત એ છે કે તેઓ ફિલોસોફીના જે ઊંડા સિદ્ધાંતો છે ને, તેને ટેકનોલોજીની દુનિયાની જે સાચી સમસ્યાઓ છે તેની સાથે જોડી શકે છે.
મને એ પણ ગમ્યું કે તેઓ નૈતિકતાને કોઈ અવરોધ તરીકે નથી જોતા, મતલબ કે નિયમોનું પાલન કરવાનો બોજ નહીં, પણ કંઈક નવું બનાવવા માટે, ઇનોવેશન માટે એક જરૂરી અને રચનાત્મક વાતચીત તરીકે જુએ છે. આ વિચાર જ કેટલો ફ્રેશ છે. જાણે કે સારી ટેકનોલોજી બનાવવી હોય તો નૈતિકતા વિશે વિચારવું જ પડે.
બરાબર. ઘણા લોકો એઆઈ એથિક્સને ખાલી ભૂલો સુધારવા કે નિયમો પાળવા પૂરતું જ સમજે છે, પણ કોકેલબર્ગ એનાથી આગળ જાય છે. એ પૂછે છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ આપણે વધુ સારા માણસો બનવા, વધુ સારો સમાજ બનાવવા માટે કેવી રીતે કરી શકીએ. આ ખાલી ટેકનિકલ વાત નથી, પણ ઊંડો માનવીય સવાલ છે. આ પુસ્તક છે ને, એ એમઆઈટી પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે. એનો હેતુ જ એ છે કે જટિલ વિષયોને સરળ ભાષામાં સમજાવવા. એટલે આ પુસ્તક ખાલી એક્સપર્ટ્સ માટે નથી, પણ સ્ટુડન્ટ્સ, પોલિસી મેકર્સ, ટેકનોલોજી બનાવનારાઓ અને આપણા જેવા સામાન્ય લોકો જેમને જાણવાની ઈચ્છા હોય એમના માટે પણ છે.
અને પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ એમ કહીએ તો?
કોકેલબર્ગની મુખ્ય દલીલ આમ જુઓ તો બહુ પાવરફુલ છે. તેઓ કહે છે કે એઆઈમાં જે નૈતિક સમસ્યાઓ દેખાય છે, જેમ કે પક્ષપાત કે પછી પ્રાઇવસીનો ભંગ, એ ખાલી કોડિંગની ભૂલો નથી.
ના,
હકીકતમાં એ આપણા સમાજમાં જે પહેલેથી પૂર્વગ્રહો છે, અસમાનતાઓ છે, જે મૂલ્યો છે, એનું જ પ્રતિબિંબ છે. એમ સમજો કે એઆઈ એક મોટો અરીસો છે જે આપણી સારી ખરાબ વાતોને વધુ સ્પષ્ટ રીતે બતાવે છે, અને ક્યારેક તો એને વધારીને પણ બતાવે છે.
ઓહો, એટલે એમ કે એઆઈને સુધારવા માટે પહેલા આપણે સમાજ તરીકે આપણી જાતને જોવી પડશે.
હા, આ તો બહુ મોટો વિચાર કહેવાય.
ચોક્કસ. એટલે જ પુસ્તક ખાલી એમ નથી પૂછતું કે એઆઈને નૈતિક કેવી રીતે બનાવીએ, પણ એનાથી ઊંડો સવાલ પૂછે છે કે આપણે એઆઈના આ પડકારનો ઉપયોગ કરીને વધુ ન્યાયી અને વધુ નૈતિક સમાજ કેવી રીતે રચી શકીએ.
આ ટેકનોલોજી આપણને આપણા પોતાના મૂલ્યો પર ફરીથી વિચારવાની એક તક આપે છે એમ કહી શકાય.
ખૂબ સરસ. તો પુસ્તકની આખી જર્ની કેવી છે, કયા કયા મુદ્દાઓ પર લેખક ભાર મૂકે છે?
પુસ્તક બહુ વ્યવસ્થિત રીતે આગળ વધે છે. શરૂઆતમાં તે એવી સમસ્યાઓ પર ધ્યાન આપે છે જે તાત્કાલિક છે અને સ્પષ્ટ દેખાય છે, જેમ કે આપણા ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે, એટલે કે ગોપનીયતા, અને બીજું, એઆઈ સિસ્ટમ્સ કેવી રીતે અમુક લોકો કે સમુદાયો પ્રત્યે પક્ષપાત રાખી શકે છે, જેને એલ્ગોરિધમિક બાયસ કહે છે.
હા, આ તો આપણે સાંભળતા જ હોઈએ છીએ, જેમ કે પેલી ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજીની વાત આવે કે પછી લોન એપ્લિકેશનમાં થતા ભેદભાવની.
બરાબર. ત્યાંથી પછી પુસ્તક આગળ વધીને થોડા વ્યાપક મુદ્દાઓ પર જાય છે, સામાજિક અને આર્થિક અસરો. જેમ કે ઓટોમેશન આવશે તો નોકરીઓનું શું થશે, શું એનાથી અસમાનતા વધશે. અને બીજો એક મહત્વનો મુદ્દો કે એઆઈની જે આખી તાકાત છે તે કેવી રીતે અમુક મોટી કંપનીઓ કે સરકારોના હાથમાં જ ભેગી થઈ રહી છે.
અને અંતે શું તે કોઈ વધુ ઊંડા દાર્શનિક સ્તરે પણ જાય છે?
હા, બિલકુલ. અંતે પુસ્તક આપણને ફિલોસોફિકલ પ્રશ્નો તરફ લઈ જાય છે, જેમ કે એઆઈ આપણા માનવ સંબંધોને કેવી રીતે બદલી રહ્યું છે, આપણી ક્રિએટિવિટી સર્જનાત્મકતા પર એની શું અસર થશે, અને સૌથી મહત્વનું, સારું જીવન કોને કહેવાય એના આપણા ખ્યાલ પર એઆઈની શું અસર પડશે. શું ટેકનોલોજી આપણને વધુ સુખી બનાવશે કે પછી કંઈક બીજું થશે. આમ પુસ્તક તાત્કાલિક સમસ્યાઓથી શરૂ કરીને ભવિષ્યના મોટા ગહન સવાલો સુધી આપણને લઈ જાય છે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે શરૂઆત પરિચયથી થાય છે, જે એઆઈ એથિક્સનું મહત્વ સમજાવે છે.
હા, પરિચયમાં લેખક એકદમ સ્પષ્ટ કરે છે કે એથિક્સ એટલે કે નૈતિકતા એ કોઈ ઉપરથી લગાવવાની વસ્તુ નથી. એ તો જ્યારે તમે કોઈ વસ્તુ ડિઝાઇન કરો, ડેવલપ કરો, ત્યારથી જેનો એક ભાગ હોવી જોઈએ. અને બીજી મહત્વની વાત, એઆઈ ક્યારેય ન્યુટ્રલ નથી હોતું, તટસ્થ નથી હોતું. જે લોકો એને બનાવે છે એમના મૂલ્યો જાણ્યા અજાણ્યા એમાં આવી જ જાય છે.
એ પછી ગોપનીયતા અને સર્વેલન્સનો મુદ્દો, પ્રાઇવેસી. આજના ડિજિટલ યુગમાં આ બહુ મોટી ચિંતા છે, નહીં?
ચોક્કસ. અને અહીં લેખક શોશાના ઝુબોફના સર્વેલન્સ કેપિટલિઝમના વિચારનો ઉલ્લેખ કરે છે. મતલબ કે કેવી રીતે કંપનીઓ આપણા ઓનલાઈન બિહેવિયરનો ડેટા ભેગો કરે છે અને પછી એનો ઉપયોગ આપણી પસંદ નાપસંદને પ્રભાવિત કરવા અને પૈસા કમાવા માટે કરે છે. પ્રાઇવેસી એટલે ખાલી સિક્રેસી નહીં, પણ આપણી આઝાદી અને ગૌરવ સાથે જોડાયેલી વાત છે. વિચારોને, શહેરોમાં લાગેલા ફેશિયલ રેકોગ્નિશન કેમેરા કે પછી આપણી ઓનલાઈન એક્ટિવિટીનું સતત ટ્રેકિંગ, આ બધું ક્યાં જઈ રહ્યું છે?
અને આ જ ડેટા જ્યારે પક્ષપાત ફેલાવે ત્યારે, એ પછીનો વિભાગ આ જ વાત કરે છે ને, પક્ષપાત, ભેદભાવ અને નિષ્પક્ષતા, બાયસ.
હા, જેને એલ્ગોરિધમિક બાયસ કહે છે. લેખક અહીં ભાર મૂકીને કહે છે કે આ કોઈ ટેકનિકલ ભૂલ નથી, પણ આપણા સમાજમાં જે પૂર્વગ્રહો છે એનું જ પ્રતિબિંબ છે. જો આપણે એઆઈને જે ડેટા પર ટ્રેન કરીએ એ ડેટા પોતે જ પક્ષપાતવાળો હોય, જેમ કે જાતિ, લિંગ, ધર્મ, વર્ગના આધારે, તો એઆઈ પણ એ જ પક્ષપાત શીખી લેશે અને ક્યારેક તો એને વધુ મજબૂત બનાવશે. એટલે એઆઈ ઓબ્જેક્ટિવ છે, તદ્દન નિષ્પક્ષ છે એવો દાવો ઘણીવાર સાચો નથી હોતો. અમેરિકામાં પેલો કોમ્પાસ એલ્ગોરિધમ હતો ને, જે ગુનેગારો ફરી ગુનો કરશે કે નહીં એ કહેતો હતો, એનું ઉદાહરણ અહીં આપ્યું છે. એણે અશ્વેત લોકો સામે વધુ કડક વલણ બતાવ્યું હતું.
આ તો ખરેખર ગંભીર વાત છે. હવે ધારો કે આવી કોઈ સિસ્ટમ ભૂલ કરે, જેમ કે કોઈ સેલ્ફ ડ્રાઇવિંગ કાર અકસ્માત કરે, તો જવાબદાર કોણ? આ જ મુદ્દો આગળ આવે છે ને, જવાબદારી અને જવાબદેહી, અકાઉન્ટેબિલિટી.
બરાબર. અહીં જવાબદારીનું અંતર એટલે કે રિસ્પોન્સિબિલિટી ગેપનો ખ્યાલ બહુ મહત્વનો છે. જો કોઈ માણસ ભૂલ કરે તો આપણને ખબર છે કે કોને જવાબદાર ગણવો. પણ જ્યારે એક જટિલ એઆઈ સિસ્ટમ, જે કદાચ પોતાની રીતે જ શીખી રહી છે, એ ભૂલ કરે, ત્યારે આંગળી કોણા પર ચીંધવી? પ્રોગ્રામર પર, વાપરનાર કંપની પર, કે પછી એઆઈ પર જ? આપણા જે જૂના કાયદાકીય અને નૈતિક નિયમો છે એ અહીં કામ નથી આવતા. પેલી પ્રખ્યાત ટ્રોલી પ્રોબ્લેમ છે ને, એ આ જ નૈતિક દ્વિધા સમજાવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં એઆઈએ કેવો નૈતિક નિર્ણય લેવો જોઈએ.
આ જવાબદારીના અંતરની વાત સમાજના બીજા ક્ષેત્રોમાં પણ લાગુ પડે છે, નહીં? હવે વાત કરીએ કામ, સમાજ અને શક્તિના ભવિષ્યની. ઓટોમેશનથી નોકરીઓ જશે એ ચિંતા તો લગભગ બધાને છે જ.
હા, અને એ ચિંતા તો છે જ, પણ એ સિવાય પણ કામનું સ્વરૂપ કેવી રીતે બદલાશે, કયા સ્કિલ્સની જરૂર પડશે અને શું એનાથી આર્થિક અસમાનતા વધશે, આ બધા બહુ મહત્વના સવાલો છે. સાથે જ એ પણ જોવું રહ્યું કે આ એઆઈ ટેકનોલોજીનું કંટ્રોલ કોના હાથમાં છે, માલિકી કોની છે. શું આ બધી શક્તિ ફક્ત અમુક મોટી ટેક કંપનીઓ અને સરકારોના હાથમાં જ રહી જશે? આ આપણી લોકશાહી માટે પણ એક મોટો પડકાર છે.
મને જે વિભાગમાં સૌથી વધુ રસ પડ્યો એ હતો એઆઈ અને સારું જીવન. કારણ કે નૈતિકતા એટલે ખાલી ખરાબ થતું અટકાવવું એટલું જ નથી, પણ કંઈક સારું કરવું, કંઈક પોઝિટિવ કરવું એ પણ છે.
એકદમ સાચી વાત. આ વિભાગ આપણને વિચારવા પણ મજબૂર કરે છે કે આપણે એઆઈનો ઉપયોગ ખાલી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ કરવો છે કે પછી માનવ તરીકે આપણી ક્ષમતાઓ વિકસાવવા, સારા સંબંધો બાંધવા અને વધુ અર્થપૂર્ણ, મતલબ કે મીનિંગફુલ જીવન જીવવા માટે પણ કરી શકીએ. દાખલા તરીકે, વૃદ્ધોની એકલતા દૂર કરવા માટે સાથી રોબોટ્સ. પણ શું આવા રોબોટ્સ ખરેખર માણસની હૂંફની જગ્યા લઈ શકે? ટેકનોલોજી આપણા મૂલ્યો અને જીવન જીવવાની રીતને બદલી રહી છે, અને આપણે સભાનપણે વિચારવું પડશે કે આપણે કેવા ફેરફારો જોઈએ છીએ.
પુસ્તક ભવિષ્યના જોખમોની પણ વાત કરે છે, જેમ કે પેલી સુપર ઇન્ટેલિજન્સની વાત.
હા, સુપર ઇન્ટેલિજન્સ અને એનાથી થતા અસ્તિત્વના જોખમ, એક્ઝિસ્ટેન્શિયલ રિસ્ક જેવા લાંબા ગાળાના મુદ્દાઓની ચર્ચા છે. નિક બોસ્ટ્રોમ જેવા વિચારકો આ વિશે ચેતવે છે, પણ કોકેલબર્ગ અહીં થોડો સંતુલિત અભિગમ રાખવાનું કહે છે. એમનું માનવું છે કે ભવિષ્યના જે કાલ્પનિક જોખમો છે એના પર જો આપણે બહુ વધારે ધ્યાન આપીએ તો ક્યારેક આપણે વર્તમાનની જે તાત્કાલિક સમસ્યાઓ છે, જેમ કે પક્ષપાત, પ્રાઇવસી, અસમાનતા, એને ભૂલી જઈએ છે. બંને પર ધ્યાન આપવું જરૂરી છે, પણ બેલેન્સ રાખીને.
અને આ બધા પડકારોનો સામનો કેવી રીતે કરવો? અંતિમ વિભાગ શાસન અને નિયમનની વાત કરે છે, ગવર્નન્સની.
બરાબર. લેખક બહુ સ્પષ્ટ છે આ બાબતે. તેઓ કહે છે કે ખાલી કંપનીઓ પોતાના નિયમો બનાવે, એથિક્સ વોશિંગ જેવું થઈ શકે, કે પછી ખાલી ટેકનિકલ સુધારા કરીએ એ પૂરતું નથી. એક મજબૂત અને સ્વતંત્ર રેગ્યુલેટરી સિસ્ટમની જરૂર છે. અને આ આખી પ્રોસેસમાં ખાલી સરકાર અને ઇન્ડસ્ટ્રી જ નહીં, પણ સિવિલ સોસાયટી, એકેડેમિક્સ અને સામાન્ય નાગરિકો બધાની ભાગીદારી હોવી જોઈએ. પારદર્શિતા એટલે કે ટ્રાન્સપેરન્સી, એઆઈ સિસ્ટમ્સનું ઓડિટ થઈ શકે એવી વ્યવસ્થા અને આ મુદ્દાઓ પર ખુલ્લી જાહેર ચર્ચા, આ બધું અત્યંત મહત્વનું છે. આ યુ કહો ને કે જવાબદાર ઇનોવેશન અને લોકશાહી સંવાદ માટેનો એક કોલ છે.
તો આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ કયા ગણાય, ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં વિચારીએ તો?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે એઆઈ એ સમાજનો અરીસો છે. આપણા દેશમાં, ભારતમાં, જાતિ, ધર્મ, લિંગ, પ્રદેશ આધારિત પૂર્વગ્રહો કેટલા ઊંડા છે એ આપણે જાણીએ છીએ. એઆઈ આ પૂર્વગ્રહોને ખાલી બતાવતું નથી, પણ એને વધુ તીવ્ર, વધુ મજબૂત બનાવી શકે છે. પછી એ નોકરીની અરજી હોય, લોનની વાત હોય, કે પછી કાયદાકીય પ્રક્રિયા હોય. એટલે એઆઈને ઠીક કરવા માટે આપણે પહેલાં આપણા સમાજની અંદર રહેલી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
હા, બીજો મુદ્દો એ કે નૈતિકતા એ ખાલી ટેકનિકલ સમસ્યા નથી. ન્યાય, સમાનતા, ગૌરવ આ બધા મૂલ્યો બહુ જટિલ છે. એને ખાલી કોડિંગથી ઉકેલી ન શકાય. આપણે સમાજશાસ્ત્રીઓ, માનવશાસ્ત્રીઓ, કાયદાના જાણકારો અને ફિલોસોફર્સ બધાના વિચારોને સામેલ કરવા પડશે. ભારતમાં ન્યાયનો અર્થ જુદા જુદા સમુદાયો માટે અલગ હોઈ શકે છે. એ સમજ્યા વગર બનાવેલું એઆઈ અધૂરું જ રહેશે, ખરું ને?
બરાબર. ત્રીજું, જવાબદારીનું અંતર, રિસ્પોન્સિબિલિટી ગેપ. જ્યારે એઆઈ ભૂલ કરે ત્યારે કોને પકડવા? આપણી જે જટિલ સરકારી અને સામાજિક સિસ્ટમ છે એમાં પણ જવાબદારી નક્કી કરવી કેટલી મુશ્કેલ હોય છે એ તો આપણે જાણીએ જ છીએ. એઆઈ આ મુશ્કેલીને ઓર વધારી દે છે. આના માટે નવા કાયદા અને નવા નૈતિક માળખા બનાવવા જ પડશે.
ચોથો સંદેશ સારા જીવનનો પ્રશ્ન છે. શું આપણે એઆઈનો ઉપયોગ ખાલી કાર્યક્ષમતા વધારવા કે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ કરવો છે, કે પછી તેનો ઉપયોગ માનવીય મૂલ્યો, સારા સંબંધો અને સુખાકારીને વધારવા માટે પણ થઈ શકે? આપણી ભારતીય સંસ્કૃતિ અને ફિલોસોફીમાં સારા જીવનના ઘણા ઊંડા વિચારો છે. શું તે વિચારો એઆઈના વિકાસને કોઈ નવી દિશા આપી શકે?
અને પાંચમો મુદ્દો, જે પણ બહુ અગત્યનો છે, એઆઈનું રાજકારણ અને શક્તિનું કેન્દ્રીકરણ. કોણ એઆઈ બનાવી રહ્યું છે? કોણ એને કંટ્રોલ કરી રહ્યું છે? શું એનો ફાયદો બધાને સરખો મળી રહ્યો છે કે પછી તે અમુક શક્તિશાળી ગ્રુપના હાથમાં વધુ તાકાત આપી રહ્યું છે? ભારતમાં ડિજિટલ ડિવાઇડ અને ટેકનોલોજી પર કેટલાક લોકોનું જે પ્રભુત્વ છે એના સંદર્ભમાં આ બહુ જ મહત્વનો સવાલ છે. આ બધા મુદ્દાઓ પર લોકશાહી શાસન અને જાહેર ચર્ચા ખૂબ જરૂરી છે, એના વગર નહીં ચાલે.
પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે ખરેખર આમ હચમચાવી દે, વિચારતા કરી દે. કેટલાક મુખ્ય વિચારો કયા છે જે યાદ રહી જાય એવા?
એક વિચાર જે મને ખૂબ જ ગમ્યો એ છે, એઆઈ આપણા સમાજમાં ઊંડે ઊંડે જડાયેલા પૂર્વગ્રહોને પ્રતિબિંબિત અને વિસ્તૃત કરે છે. એલ્ગોરિધમને સુધારવા માટે આપણે પહેલાં આપણો સામનો કરવો પડશે. મતલબ કે દોષ ટેકનોલોજીનો નથી, દોષ આપણા અંદર રહેલી બાબતોનો છે. પહેલાં એને સુધારવું પડશે.
અને બીજો પેલો જવાબદારીવાળો, જવાબદારીનું અંતર એ સ્વાયત્ત સિસ્ટમ્સની એક વિશેષતા છે જે આપણા નૈતિક અને કાનૂની માળખા માટે ખતરો છે. આ થોડું ડરાવણું લાગે છે, કારણ કે એ કહે છે કે આપણી જૂની સિસ્ટમ્સ આ નવી ટેકનોલોજી માટે તૈયાર જ નથી. આપણે બધું નવેસરથી વિચારવું પડશે.
ત્રીજો એક સકારાત્મક વિચાર છે. સૌથી મહત્વપૂર્ણ નૈતિક પ્રશ્ન એ છે કે એઆઈ આપણને સારું જીવન જીવવામાં કેવી રીતે મદદ કરી શકે. આ આપણને ખાલી સમસ્યાઓ અને જોખમોથી આગળ વધીને સંભાવનાઓ વિશે વિચારવા પ્રેરે છે. શું એઆઈ આપણને વધુ ક્રિએટિવ, વધુ કનેક્ટેડ, વધુ સારા માણસ બનાવી શકે? એ દિશામાં વિચારવાની જરૂર છે.
અને વ્યવહારુ સ્તરે આ વિચાર બહુ મહત્વનો છે. એઆઈ નીતિશાસ્ત્રને ટેક કંપનીઓ પર છોડી ન શકાય. તેને મજબૂત લોકશાહી શાસન અને સ્વતંત્ર નિયમનની જરૂર છે. આ એકદમ સ્પષ્ટ કરે છે કે આ જવાબદારી સમાજે અને સરકારે લેવી પડશે. ખાલી બજાર કે કંપનીઓ પર છોડી ન શકાય.
છેલ્લે એક સૂક્ષ્મ પણ બહુ મહત્વનો વિચાર. એઆઈ નીતિશાસ્ત્ર સાર્વત્રિક ન હોઈ શકે. તે સ્થાનિક સંદર્ભો અને સંસ્કૃતિઓ પ્રત્યે સંવેદનશીલ હોવી જોઈએ. પરંતુ આંતર સાંસ્કૃતિક સંવાદ પણ જરૂરી છે. એટલે કે ગુજરાત કે ભારત માટે જે યોગ્ય હોય તે કદાચ અમેરિકા માટે ન હોય અને ઉલટું. પણ આપણે એકબીજા પાસેથી શીખવું પડશે અને સહકાર માટે કોઈક કોમન ગ્રાઉન્ડ શોધવો પડશે.
તો આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં, આપણા કામમાં કેવી રીતે ઉપયોગી થાય? આપણે શું કરી શકીએ એક સામાન્ય માણસ તરીકે,
એક સામાન્ય નાગરિક તરીકે? મને લાગે છે કે આપણે એઆઈ વિશે વધુ જાગૃત બની શકીએ છીએ. જ્યારે પણ કોઈ નવી એઆઈ એપ કે સિસ્ટમ વિશે સાંભળીએ ત્યારે થોડું વિચારીએ, આનાથી કોને ફાયદો થશે, કોને નુકસાન થઈ શકે, શું આ મારો ડેટા વાપરી રહ્યું છે, કેવી રીતે વાપરી રહ્યું છે. આપણે આપણા ડેટાની સુરક્ષા બાબતે વધુ સાવચેત રહી શકીએ અને સરકાર એઆઈના ઉપયોગ અંગે જે નિર્ણયો લે એમાં થોડો રસ લઈ શકીએ, અવાજ ઉઠાવી શકીએ.
અને જે લોકો ટેકનોલોજી ફિલ્ડમાં કામ કરે છે, પ્રોગ્રામર્સ, ડેવલપર્સ, એમના માટે
ડિઝાઇન દ્વારા નૈતિકતાનો સિદ્ધાંત અપનાવવો બહુ જ જરૂરી છે. મતલબ કે જ્યારે તમે કોઈ પ્રોડક્ટ કે સિસ્ટમ બનાવો ત્યારે શરૂઆતથી જ વિચારો કે એના નૈતિક પરિણામો શું હોઈ શકે. ખાલી એ ચાલે છે એટલું પૂરતું નથી, પણ તે બરાબર ચાલે છે અને કોઈને નુકસાન નથી કરતું એ જોવું. અને જો કંપનીમાં કંઈક ખોટું થતું દેખાય તો અવાજ ઉઠાવવાની હિંમત રાખવી એ પણ જરૂરી છે.
અને જે નીતિ બનાવે છે પોલિસી મેકર્સ, નેતાઓ, એમના માટે શું સંદેશ છે આ પુસ્તકનો?
એમના માટે સંદેશ એકદમ સ્પષ્ટ છે. ખાલી કાગળ પર પોલિસી ના બનાવો, એનું સાચું અમલીકરણ થાય એ જુઓ. પારદર્શિતા અને જવાબદારી નક્કી કરતા મજબૂત કાયદા બનાવો. એઆઈ સિસ્ટમ્સનું સ્વતંત્ર ઓડિટ થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવો. અને સૌથી અગત્યનું, આ વિષય પર લોકોમાં જાગૃતિ લાવો, ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહન આપો, તો જ લોકોનો વિશ્વાસ જીતી શકાશે. આખી ચર્ચાનો સાર કાઢવો હોય તો મારા માટે સૌથી મોટી વાત એ છે કે એઆઈ ખરેખર આપણા સમાજનો અરીસો છે. એ વિચાર, ટેકનોલોજી પોતે સારી કે ખરાબ નથી હોતી, આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના પર બધો આધાર છે. અને આ પુસ્તક આપણને એ ઉપયોગ વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે.
અને મારા માટે બે મુખ્ય મુદ્દાઓ ઉભરી આવ્યા. એક, પેલું જવાબદારીનું અંતર. આ એક બહુ મોટો પડકાર છે જેના માટે આપણે સૌએ તૈયાર રહેવું પડશે. અને બીજું, લોકશાહી ભાગીદારીની જરૂરિયાત. આટલી શક્તિશાળી ટેકનોલોજીનું ભવિષ્ય થોડાક લોકોના હાથમાં ન છોડી શકાય. એનો રસ્તો નક્કી કરવામાં સમાજના દરેક વર્ગનો, દરેક વ્યક્તિનો અવાજ સામેલ થવો જોઈએ.
તો ચાલો આ પુસ્તકના ત્રણ મુખ્ય તારણો સાથે આપણી આજની વાતચીત પૂરી કરીએ. એક, એઆઈ નીતિશાસ્ત્ર એ ફક્ત નિષ્ણાંતોનો વિષય નથી, એ આપણા સૌની જવાબદારી છે. બે, એઆઈના સૌથી અઘરા સવાલો ટેકનોલોજી વિશે ઓછા અને આપણા પોતાના મૂલ્યો, સમાજ અને આપણે કેવું ભવિષ્ય ઈચ્છીએ છીએ તે વિશે વધુ છે. ત્રણ, આપણે એઆઈના જોખમો પ્રત્યે સાવધાન રહેવાની સાથે સાથે તે માનવ કલ્યાણ અને વિકાસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશે પણ રચનાત્મક રીતે પોઝિટિવલી વિચારવાની જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.